આત્માને જાણ્યું એને જગત જાણી લીધું, અને જેણે માત્ર જગતને જાણ્યું છે એને કશું જ નથી જાણ્યું. ઈશ્વરની સૃષ્ટિ એટલી બધી અગાધ છે, એટલી બધી વિશાળ છે કે માણસ ક્યારે પણ એને પાર ન પામી શકે. આત્મા માનવ જીવનની અંદર પોતાનું સ્વસ્વરૂપ, એ સૂક્ષ્મ ચેતના જે સર્વશક્તિમાન છે, એને જાણ્યા પછીથી કશું જ જાણવા પણ રહેતું નથી. યજ્ઞાત્વાન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. હે પાર્થ, જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ મેળવવા પણ રહેતું નથી, જેને જાણ્યા પછીથી અન્ય કંઈ જાણવા પણ રહેતું નથી. ઉપનિષદ પણ કહે છે, આત્મારે અયમ જ્ઞાતવ્યમ નિધિધ્યાસિતવ્યમ શ્રોત્રવ્યમ. આપણો આત્મા એ જાણવાને યોગ્ય છે. આત્મા અવહેલના એ જ માણસનું અજ્ઞાન છે. માણસ પોતાની જાતનો જ, પોતાના સ્વસ્વરૂપનો જ એવો દ્વેષ કરે છે કે સ્વયં પોતાનો જ શત્રુ બને છે. આત્મૈવ આત્મનો બંધુ રાત્મૈવ રિપુરાત્મનઃ. જ્યાં સુધી સ્વસ્વરૂપ ઓળખાતું નથી, જ્યાં સુધી સ્વસ્વરૂપ ઓળખાતું નથી ત્યાં સુધી આ જીવન, શરીર, શરીરની ઇન્દ્રિયો એ શત્રુવત એનું આચરણ થતું હોય છે. વર્તેત શત્રુવત, એ અનભિજ્ઞ અવસ્થા છે. અજ્ઞાન અવસ્થામાં માણસને પોતાનું શરીર જ પોતાનું દુશ્મન બની રહે છે. કે સત્રવહ સંતિ નિજેન્દ્રિયાણિ. દુશ્મન કોણ? તો કે આપણે ઇન્દ્રિયો જ આપણે દુશ્મન. ઇન્દ્રિયો મન દ્વારા ઈચ્છા કરે જોવાની, ખાવા પીવાની, ભોગવવાની, વસ્તુ પ્રાપ્ત ન થાય આપણી એવી ક્ષમતા ન હોય અને એવો સંકલ્પ કરી બેસે કે આ જરૂર છે, તો એને મેળવવા માટે કેટલી યાતના, કેટલો દુઃખ, કેટલો પરિશ્રમ. આપણી ગુરુકુલ પદ્ધતિમાં ઋષિઓને ત્યાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિષ્ય જ્યારે ભણીને ગુરુના ઘેરથી વિદાય લે ત્યારે ગુરુદક્ષિણા આપવાની હોય. સત્શિષ્ય ઉપર, તેજસ્વી શિષ્ય ઉપર ગુરુજી એટલા પ્રસન્ન હોય કે જા વત્સ, તારી પાસેથી મારે કોઈ ગુરુદક્ષિણા નથી જોઈતી, બસ તારી તેજસ્વીતા એ જ મારી ગુરુદક્ષિણા છે. પણ ક્યારેક કોઈક એવા તેજસ્વી વિદ્યાર્થીએ ગુરુની પાસે હઠ કરી છે, ના મારે તો ગુરુદક્ષિણા આપવી જ છે, હું તમે કંઈક માગો. અતિ આગ્રહ, દુરાગ્રહ કર્યો હોય પછીથી ગુરુ પણ એવા તેજસ્વી વિદ્યાર્થીની આગવી કસોટી કરી નાખે એવા શિષ્યની, કે જા સંપૂર્ણ કાળા હોય પણ કાન માત્ર સફેદ હોય એવા એક એક હજાર ઘોડા લઈ આવો. આપણી ઉપનિષદની વાતો છે. પેલો શિષ્ય વર્ષો સુધી ફરે, રજડે, લઈ આવે, ક્યાંથી સંઘર્ષ કરે, માંડ માંડ 700-800 ઘોડા ભેગા થાય આપવા આવે ગુરુ પાસે કે મારી પાસે આટલી છે. તો એ ગુરુ પણ પ્રસન્ન થઈને કે આ પણ તને કોણે કહ્યું, તો તે હઠાગ્રહ દુરાગ્રહ કર્યો હતો અને એટલે જ મારે સ્વીકાર કરવો, તારી ઉપર હું પ્રસન્ન છું, બસ તારી તેજસ્વીતા એ જ મારી ગુરુ દક્ષિણા. પણ જયારે કઠોરમાં કઠોર આકરામાં આકરી પરીક્ષા થાય અને એવું કામ એને સોંપવામાં આવે ને, ત્યારે એની આંતર વ્યથા આપવું છે પણ છે નહીં, ભોગવવું છે પણ ક્યાં તો પોતાના શરીરની ક્ષમતા નથી અને ક્યાં તો એની પોતાની એટલી સંપન્નતા નથી. ક્ષમતા નથી એટલે પાપડ કે પાપડી ખાવાનું મન થાય પણ મોઢામાં દાંત જ ના હોય, ક્ષમતા વગર. દર્શન કરવા જવાનું મન થાય પણ આંખે દેખાતું ના હોય, યાત્રા કરવાનું મન થતું હોય પણ પગે ચલાતું જ ના હોય. કે સત્રવહ સંતિ નિજેન્દ્રિયાણી, પોતાની ઇન્દ્રિયો જ પોતાના દુશ્મન બને. આત્મયો આત્મનો બંધુ રાત્મેવ રિપુરાત્મનઃ, આપણો જ આત્મા આપણું સ્વસ્વરૂપ જો એ જીતાય તો આપણો મિત્ર અને ન જીતાય તો એ આપણો દુશ્મન. જીતાત્મનઃ વર્તેત આત્મૈવ શત્રુવત, જ્યારે ન જીતાય ને શરીરથી ઇન્દ્રિયો, ત્યારે મન ઇન્દ્રિયો શરીર સંપૂર્ણ એક સંઘર્ષ, કેટલી પ્રકારની અશાંતિ ને કેટલાય ઉદ્વેગ, જેના પરિણામ સ્વરૂપ માણસ પોતાના સ્વસ્વરૂપને ન ઓળખી શકે. વર્તેત આત્મૈવ શત્રુવત. અરે માણસ તરીકે જન્મ્યા છીએ અને માણસ તરીકે જીવતા ન આવડે, આપણા શરીરની સાથે આપણે દુશ્મન જેવા, આપણી ઇન્દ્રિયો આપણી જ દુશ્મન કેમ? કે ક્ષમતા કરતા વધારે મોટો સંકલ્પ કરી દીધો, વસ્તુ છે નહીં. અરે ઘણી વાર તો ભોગો સામે પડ્યા હોય પણ ભોગવવાની ઇન્દ્રિયોની ક્ષમતા ન હોય તે વખતે પણ માણસ દુઃખી થાય. કે સત્રવહ સંતિ નિજેન્દ્રિયાણ, હવે માણસની પોતાની ઇન્દ્રિયો જ પોતાની દુશ્મન. કેટલી વેદના, કેટલી દીનતા ગરીબાઈ, કે પોતાના આત્મા સાથે એ એક સંબંધ જોડીને મિત્રવત, કે પોતાના સ્વસ્વરૂપને નથી ઓળખી શકતો, કે પોતાના સ્વરૂપ પોતાના શરીરને પોતાના જીવનને એ કેવી રીતે ન્યાય આપી શકશે? જ્યાં માણસનું જીવન જ્યારે પણ કોઈ પણ સંકલ્પ વિકલ્પમાં અતિચાર કરી નાખે છે ને, ત્યારે એને દુઃખી થવું પડે અને એને પરિણામ સ્વરૂપ જે કોઈ વેદના થતી હોય એને અંતર કી અંતર જાણે, કોઈને કહી ના શકતો હોય, સહન કરી ના શકતો હોય, ક્યાં જવું શું કરવું. તો આ આંતર વ્યથા છે મનની, પણ જ્યારે એ પોતે પોતાના સ્વસ્વરૂપમાં લીન થાય, આત્મસાક્ષાત્કાર એને પોતાની સૂક્ષ્મતાની સંપૂર્ણ અનુભૂતિ થઈ જાય, ત્યાર પછી એનો અનુભવ એ પરમની પ્રાપ્તિ. એણે એકને જાણ્યો બધું જ જાણી લીધું. ઉપનિષદમાં ઋષિ પણ કેટલી સરસ વાત કરે છે, એકને જાણ્યું બધું જ જાણી લીધું. તો આ અંતરનો જે ભાવ છે, પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થઈ ગયા પછીથી એને પોતાને જે આત્માનુભૂતિ થઈ રહી છે, એનું લક્ષ્ય જે પરમની પ્રાપ્તિ, એ એટલે સુધી પહોંચી ગયો કે અનિર્વચનીયતા, કે ત્યાં જાય છે ખરો, અનુભવે છે પણ કહી શકતો બોલી શકતો નથી. એ પદ એ અવસ્થા છે કે માત્ર એનું પોતાનું એ પોતે જ જાણે, જેને લક્ષ કહેવાય. એ લક્ષ સુધી પહોંચી ગયા પછી ત્યાંથી અલક્ષ, જેને આપણે અલખ કહીએ છીએ, ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ કે કોઈ પણ પ્રકારનો એવો ભાવ એને બિલકુલ શાંત થઈ જાય. અલખ કે જ્યાં અનિર્વચનીયતા છે, માત્ર અદ્વૈત પોતાના સ્વસ્વરૂપનું, પોતાના સિવાય અન્ય કાંઈ છે જ નહીં, બધું જ પોતાના એવા સૂક્ષ્મ પ્રબળ સશક્તમાં એવા આત્મા જ આવેલ. અંતર કી અંતર જાણે અને મહેલું જાકે માણે, બસ એ જે સ્વસુખમ ઉપગતે ક્વચિત વિહર્તું, જે પોતાના આત્મસુખની અંદર લીન થઈ ગયો છે, એ ક્યારેક જ બહિર્મુખ થતો હોય, એને એટલો બધો આનંદ, એટલી સારી અનુભૂતિ થતી હોય પોતાના સ્વસ્વરૂપમાં, બસ અનિર્વચનીયતા અને નિર્વિકલ્પતા, કોઈ પણ ભાવ પોતાને માટે કશો જ ના હોય, અને પોતાનું જ જેને અનુભવ કહેવાય એની અંદર જ રત રહેતો હોય. હવે એ જે અવસ્થા જેને પૂર્ણતા કહેવાય, બ્રહ્મનિષ્ઠતા જે પ્રાપ્ત કરી લીધી, જે પોતાનું જ મળી ગયું, બીજું કાંઈ નહીં, આવી અનુભૂતિ અને પોતાનામાં જ સ્થિર થવું, એ જ જીવનનું અંતિમ લક્ષ્ય, જીવનનો પરિણામ તો મૃત્યુ ખરું છે, લક્ષ્ય નહીં. હા, જીવનનું પરિણામ મૃત્યુ, પણ લક્ષ્ય પરમ આત્મા, કે જેને જાણવાનું છે, જેને અનુભવવાનું છે, એ જ આત્મ સ્વરૂપ પોતાનું છે, બીજું અન્ય નહીં, અને એને પોતાની વૃત્તિઓ, પોતાની સુરતીઓ એને એક કરે. ક્યારે વર્તીઓ જેની વશ થઈ તે ગંભીર નાદમાં જાય, વૃત્તિઓ વશ કર્યા પછી જે સ્વસ્વરૂપ સુધી પહોંચવાની એની પ્રક્રિયાને મહારાજ અહીંયા બતાવી છે, કે જેને વૃત્તિઓ ઉપર કોઈ પણ સંબંધ જ ન રહ્યો હોય, અલિપ્ત, શું કરવાની એને વૃત્તિઓ, એના તરફ મન નહીં, લક્ષ્ય નહીં, માત્ર પોતાના જ નિજ સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા પછી એ સ્વયં પોતાના શારીરિક સ્થૂળ અસ્તિત્વને પણ ભૂલી જાય, વિલીન થઈ જશે પોતાનું સ્વરૂપ, બાહ્ય સંબંધો કે પોતાનું શરીર એ બધું જ હોય ખરું, પણ એનાથી ઉપર ઉઠી જાય, પર થઈ જાય, અને એમાં પોતે સ્વયં મહેલું જાકે માણે, પોતાનો બ્રહ્માનંદ, આત્માનંદ જેને કહેવાય, એને બ્રહ્મ સંબંધ થઈ ગયો, અને બ્રહ્મ સંબંધ થયા પછી આ જગતનો બીજો કોઈ સંબંધ, ભૌતિક, ક્ષણભંગુર, નાશવંત, એનામાં એને રસ જ ન હોય, એના પ્રત્યે માત્ર ઉદાસીનતા. સદગુરુ મોહે આન મિલે, કારણ એ મહેલની અંદર પ્રવેશ કરાવનાર સદગુરુ છે. પોતાનું જ શરીર અંદર પોતાનું સ્વરૂપ સ્થિર કરવાનું, શરીરરૂપી મહેલ છે. ચામ મહેલમાં ચેતના ધામ ધૂમ કરી ધાય, ચામડાનો મહેલ છે. કેટલી ધામધૂમ, કેટલી સજાવટ, કેવા ખાનપાન, કેટલી તૈયારીઓ. વિષ્ણુદાસજી મહારાજે આ પદ સંગ્રહના ભજનમાં આ પંક્તિ લખેલી, ચામ મહેલમાં ચેતના ધામ ધૂમ કરી ધાય, કે ચૈતન્યને ચિહ્ના વિના કુશળ ક્યાંથી હોય, પોતાના સ્વસ્વરૂપને ઓળખ્યા વગર માણસ ક્યારે પણ સ્વસ્થ કુશળ ક્ષેમ નથી રહી શકતો. એને શાંતિ જ ન મળે. હવે આવી ઊંચામાં ઊંચી અવસ્થા જેણે પ્રાપ્ત કરી લીધી હોય અને સ્વસ્વરૂપમાં ગુરુ મહારાજે પણ જેને ભેળવી દીધો હોય કે તું પણ મારાથી જુદો નથી, અભેદ. લક્ષ્મણદાસજી મહારાજ અને સંતરામ મહારાજની અભેદ અવસ્થા હતી. દર્શનાર્થી આવે તો એકબીજામાં સ્વરૂપ દેખાય, આમ એ પોતે દ્વિધામાં પડી જાય, એમાં ગુરુ મહારાજ સંતરામ મહારાજ કોણ અને લક્ષ્મણદાસ મહારાજ કોણ. આવી ગુરુ શિષ્યની અભેદ અવસ્થા, અને શિષ્યને ત્યાં આગળ બેસાડી દીધો એ જેટલું પોતાનું સામર્થ્ય. મહેલ ઉજાકે માણે અને ત્યાં નિત્ય સ્થિત, જેને કહેવાય નિત્ય લીલા લાલિત, પોતાનું સ્વરૂપ જ્યાં છે તે, બીજું અન્ય નહીં. તો આવી અનુભૂતિ થયા પછીથી એ અનુભૂતિનો અવાજ આપતા મહારાજ કહે છે, જાના જબ કે સુરત સુર ભઈ. જ્યારે જાણ્યું સ્વસ્વરૂપ પોતાનું, બ્રહ્મચિંતન કરતા કરતા વૃત્તિઓ હવે પ્રબળ બની, આત્માની શક્તિ અનંત છે, આત્મા પરિપૂર્ણ છે, શુદ્ધ છે, તો એ જે શક્તિઓ છે બ્રહ્મચિંતનથી પોતાના સ્વસ્વરૂપની, એનાથી એનામાં એટલી પ્રબળતા આવી ગઈ કે સાંસારિક પદાર્થો જે છે એ સાંસારિક પદાર્થોનો મોહ, એના બંધન, એની અંદરની આસક્તિ એને છોડી, અને એ છૂટી ગયા પછી, બંધનો અને આસક્તિ છૂટ્યા પછી માત્ર લક્ષ્ય સિદ્ધિ માટે જ સંપૂર્ણ તૈયારી, કમરકસી જાગ્રત, પ્રાપ્ત વરાણ નિબોધક, કમરકસ જાગ ઉઠ તૈયાર થા, જેને પ્રાપ્ત કરવાનું છે એમ અહીંયા ગાડી જાના જબ કે સુરત સુર ભઈ. એટલી બધી પ્રબળતા આવી ગઈ પોતાની વૃત્તિઓમાં, સુરતાની અંદર, કારણ સુરતા શબ્દને અને શબ્દ સ્વસ્વરૂપમાં ભળી ગયો, જેને આત્મશક્તિ કહીએ છીએ, આત્મબળ. સિદ્ધ મહાપુરુષો એ આત્મબળ કેળવી શકે છે, કાયર માણસ એ ક્યારેય પણ આત્માને જાણી શકતો નથી, ઓળખ સમજી શકતો નથી, તો આત્મબળ ક્યાંથી મેળવવાનું હતું. સુરત અસુર ભાઈ, એના વડે પોતાના આત્માને એટલું બધું આત્મશક્તિ પ્રાપ્ત કરી લીધી એણે કે વૃત્તિઓ હંમેશા જોજો તમે. કોઈ પણ સામાન્ય માણસ દુઃખી હશે, કોઈક સિદ્ધ મહાપુરુષની પાસે જશે, કોઈ સંતની પાસે જશે, દુઃખ બતાવશે કે મારું આ દુઃખ છે, ત્યારે સંત શાંત અને એકાગ્ર થઈ એને આશીર્વાદ આપી અને કંઈક સાધન આપશે, એટલે આટલું કરજે તારું કલ્યાણ થશે, તો દુઃખમાંથી દૂર થઈશ. એ કેવી રીતે? એનામાં રહેલી એકાગ્રતા, એકાગ્રતા દ્વારા પ્રાપ્ત થયેલું આત્મબળ, અને આત્મબળના સંકલ્પથી સામા માણસને ધીર કરી, ધીરજ આપીને એને શાંત કરી શકે. ક્યારેય પણ વિહ્વલ મનવાળો કોઈ પણ કાર્ય કરી શકતો નથી. રખડતા મને કામના સધે, જે જેટલું મન વિચલિત, ચંચલ, અસ્થિર, વિદ્યાર્થી વાંચીને યાદ કરવામાં પણ થી પણ નીકળી જશે જો અસ્થિરતા અને ચંચલતા હશે, એને યાદ જ નહીં રહે. જોઈએ છે આજે વિદ્યાર્થીઓની ફરિયાદ, તમારા જ વાંચું છું પણ યાદ નથી રહેતું, એને પરિણામે માનસિક તણાવ ઉભો થાય. પણ જ્યાં એકાગ્રતા હોય, મનની સ્થિરતા હોય, તો વાંચવામાં એકાગ્રતા આવે ને તો યાદ રહે ને. વૃત્તિઓ બહાર એટલી ભટકતી હોય, રમતોમાં અનેક બાબતોની અંદર જોયેલું ટીવી નું બધું યાદ રહે, પણ પોતાના શિક્ષકે ભણાવ્યું હોય પ્રત્યક્ષ, પોતે ચોપડી માંથી વાંચ્યું હોય જાતે, યાદ ના રહે. કેમ કે વૃત્તિઓ સ્થિર નથી, મન શાંત નથી. જ્યારે અહીંયા તો કહ્યું કે જેણે પોતાની સુરતાને, પોતાની વૃત્તિઓને સ્થિર કરી, એકાગ્ર કરી અને પોતાનામાં સમાહિત કરી, તો એને વાંચેલું કે ભણેલું જરૂર યાદ રહેશે. એ પણ વિદ્યા પણ એક યોગ છે, એની પણ સાધના કરવી પડતી હોય છે. પણ સાધનામાં રસ ન હોય, સાધનામાં એકાગ્રતા ન હોય તો વિદ્યા ક્યાંથી આવે? જાણા જબ કે સુરત સુર ભઈ, જ્યારે જાણ્યું કે આ મારા આત્માનું સ્વરૂપ છે, મારી સ્વસ્વરૂપની આટલી મહાન શક્તિ છે, ત્યારે એને એક અદ્ભુતતા અને એ સહસ્ર નામની અંદર ભગવાનના એ સ્વરૂપને, આત્માને અદ્ભુતમ, ભાગવત પણ કે તમ અદ્ભુતમ બાલકમ, એ અદ્ભુતતા આત્માની આ છે. અને એ જ્યારે એને અનુભવ થાય, એનો પરિચય થાય કે મારી શક્તિ, મારી તેજસ્વીતા, મારી ઓજસ્વીતા, મારો બ્રહ્મ તેજ આટલું બધું છે. જાના જબ તે, જાણ્યું ત્યાર પછી. ગરીબી હોય, ઘરના પુરાણા એક ખૂણાની અંદર એક પથરો પડ્યો રહ્યો હોય વર્ષોથી, અને માણસ દુઃખી હોય, એ પથ્થરને ઓળખી શકતો નથી, એમનેમ પડ્યો છે. કોઈક એની પાસે આવીને અચાનક કહે, અરે આ પથ્થર નથી, આની કિંમત તો કરોડો રૂપિયા છે. એટલે પેલા એક હે આ શું, પછી એ ગરીબ રહેશે, ભિખારી રહેશે, એ જૂના ભાગલા ઘરની અંદર રહી શકશે ખરો? તરત જ એનું આખું સ્વરૂપ બદલાઈ જશે, એનું વર્તન જીવન બદલાઈ જશે. જાના જબ કે સુરત સુર ભઈ, જ્યારે જાણ્યું ત્યારે એની ગરીબી ગઈ, એનું દુઃખ ગયું, સંપન્નતા આવી ગઈ, સુખી થઈ ગયો. એમ આત્મધન લાધ્યું રે વાસના લિંગ ગયું, જ્યારે વાસનાઓ રૂપી વૃત્તિઓ જે ગરીબની માફક, ભિખારીની માફક, એ ઇન્દ્રિયોની ના સુખની માં પાછળ રખડતો હોય, ભીખ માંગતો હોય, જ્યાં ત્યાં પોતાની વૃત્તિઓને ભટકાવતો હોય, પણ જ્યારે એ ઇન્દ્રિયોની વિષયોની ભૂખમાંથી નીકળી ભિખારી મટી જઈને પોતાના સ્વસ્વરૂપમાં આત્માના તેજને ઓળખે કે મારી આ સંપન્નતા છે, મારી આટલી મહાનતા છે, એની સાથે જ પેલું ભિખારીપણું, ગરીબપણું, ભટકવાપણું ઇન્દ્રિયો દ્વારા ભોગોની પાછળ આપોઆપ ટળી જશે. મારું આપ ઓળખાયું રે વાસના લિંગ ગયું, બસ વાસનાઓ ખરી પડી. જેમ પરિપક્વ થયેલું ફૂલ, પરિપક્વ થયેલું પાંદડું કે ફળ વૃક્ષ ઉપરથી આપોઆપ ગરી પડે, ખરી પડે છે, એમ વાસનાઓ અને વૃત્તિઓ પણ સમજણપૂર્વક જ્ઞાનથી પરિપક્વતા પ્રાપ્ત થઈ જાય ને તો આપોઆપ ખરી પડે, હવે એની આવશ્યકતા નથી, ભોગવી લીધું છે. તો આવી સુરતે બ્રહ્માંડ ફોડા અને કહ્યું, મહેલું જાકે માણે અંતર કી અંતર જાણે. જ્યારે એ અવસ્થા પ્રાપ્ત કરી લીધી, પોતે જ સર્વશક્તિમાન છે, પરમનું સ્વરૂપ છે, આગળ લઈને સુરતે બ્રહ્માંડ સુરતાઓ છે, ઇન્દ્રિયોનું માધ્યમ બનાવી જે ભોગોની પાછળ ભટકતી હતી, એ જ વૃત્તિઓ સુરતાઓ સુરત બનીને પોતાના આ શરીરના ની અંદરનો જે આસક્તિનો ભાવ છે એને તોડી નાખીને એનાથી બહાર નીકળી જાય અને યોગની દ્રષ્ટિએ કહીએ તો ષડચક્ર ભેદન કરીને બ્રહ્મમાં ભળી જાય. શરીરના બંધન આત્માને જરાય ગમતા નથી. બધા બંધનો તોડીને જ્યારે નીકળે છે ને ત્યારે જેલમાંથી નીકળેલો કેદી કંટાળેલો હોય ને થાકીને ભાગે ને પછી જેલની સામુ ક્યારે પણ ન જોવે કે હવે આ જેલમાં આવવું નથી એમ શરીર રૂપી જેલ છોડીને નીકળતો આત્મા કે 50-60-70-80 વર્ષ રહ્યો છું આ ઘરમાં લાય ફરી એકવાર જઈ આવું થાય છે. આત્માને બંધન લાગે છે. સુરતે બ્રહ્માંડ ફોડા પણ જેને જીવન મુક્તિ મેળવી છે શરીર પડી ગયા પછી તો મુક્તિ મળવાની છે આત્માને. એના દુઃખથી એના બંધનોથી એની અનેક ઉપાધિઓ શરીરની એનાથી મુક્ત થવાનો જ છે. પણ જીવતે જીવતા એમાં એના બંધનોમાંથી મુક્ત થાય એ અવસ્થા અહીંયા મહારાજે લક્ષ્મણદાસજી મહારાજે બતાવી છે. સુરતે બ્રહ્માંડ ફોડા પોતાની સુરતીઓને સુસ્થિર કરીને પોતાના આત્મામાં સમાહિત કરી દઈને પોતાના સ્વસ્વરૂપને ઓળખી લીધું અને જ્યાં શરીરના બંધનોને તોડી નાખ્યા. શરીરની કોઈ પણ ઈચ્છા હોય મારી ઈચ્છા નથી, મને સ્પર્શ કરતી નથી, હું શરીરથી ભિન્ન છું, શરીર એ જ મારું સ્વરૂપ નથી, એનાથી હું પર છું એમ પોતાની વૃત્તિઓને એકાગ્ર કરી શાંત કરી સમાહિત કરીને પોતાના સ્વરૂપમાં બેસી જઈને પછી એ શરીરના બંધનથી તોડી ફોડીને સુરતે બ્રહ્માંડ ફોડા આ શરીર તોડી નાખ્યું. અને શરીરને બ્રહ્માંડ કેમ કહ્યું? આપણા ઋષિ ગ્રંથે કહ્યું પિંડે સો બ્રહ્માંડે, જે શરીરમાં છે એ સર્વત્ર છે, સ્વાભાવિક છે. શરીરમાં આત્મા છે, ચેતના છે, એ આત્મચેતના સર્વત્ર છે. શરીર વડે પણ જ્ઞાની માણસ પરિપૂર્ણતા પ્રાપ્ત કરી શકે.